ફેરતી મનહુ માત કુટિલાઈ. ભરતજીની પોતાની સાચી સમજ જે વિનય વિવેક અને વ્યવહાર પૂર્ણ છે, તેમાં ભરતજીનું અંતઃકરણ, એમનું મન એવી દ્વિધામાં છે કે હું ભગવાનનો તો છું પણ ભગવાન મારો સ્વીકાર કરશે કે અસ્વીકાર. અને એને કારણે પોતાના માર્ગની અંદરની જે ગતિ છે એ અવરોધાય છે. ક્યાં? માત કુટિલાઈ ફેરતી મનહુ માત કુટિલાઈ. માનું કપટ જાણે પાછું ધકેલતું હોય, પોતાની ભક્તિને પણ જાણે પાછો ધક્કો મારતી હોય. કઈ કઈ નું જે કપટ છે, માત કુટિલાઈ ફેરતી. એની આખી વિચારસરણી વિચારધારા ભરતજીને પાછા ધકેલી દે છે. જેમ જેમ પ્રભુની આગળ વધતા જઈએ તેમ તેમ અનેક આડાશો, બંપ, ગતિ અવરોધક વચ્ચે આવીને આડા ઉભા જ હોય. જો ચાલક સુગ્ન હોય તો બંપ આગળ પોતાની ગતિને ધીરી પાડી દઈને એમાંથી પાર ઉતરી જાય. ભરતજીને તો આવા ઘણા બધા બંપ આવી ગયા માર્ગમાં, એ બધાને પસાર કરી શકાય. પણ જ્યારે પોતાની સમજણનો ની આવી ઉબેટ, આવો અવરોધ આવે ને ઉભી રહે ને ઉભું રહે ને, ત્યારે શું કરવું? નિર્ણય પોતાને જ લેવાનો હોય. અને તે વખતે જે વૃત્તિ અવઢવ હોય, દરેક સાધકના જીવનની અંદર આવી પરિસ્થિતિ હોય જ ઈશ્વર સુધી પહોંચતામાં. આત્માનુસંધાન કરવું હોય અને જો ધ્યાનમાં બેઠા હોઈએ તો અનેક વિચારો, અવરોધકો સામે આવીને ઉભા રહેવાના. જે એકાગ્રતા આવે, અનુસંધાન આવે ને, એમાં થોડે થોડે અંતરે પાછી કોઈક અવરોધવાળી સ્થિતિ આવીને ઉભી રહે. માં કઈ કઈ જેનું કપટ છે એ અહીંયા ભરતજીની ભક્તિની જે ગતિ છે એમાં અવરોધક બનીને આવ્યું, આડે આવ્યું છે. કે ફેરતી મનહુ માત કુટિલા, જાણે કે માનક જે કુટિલતા છે, જે કપટ છે, એ જાણે પાછું ના ધકેલતું. આગળ વધવું કેવી રીતે? આમ પણ જ્યારે ભગવાનનો સ્વભાવ સમજે, ઓહો મારા ભગવાન તો આટલા બધા સરસ છે, પ્રેમાળ છે, ઉદાર છે, વાત્સલ્ય મૂર્તિ છે, એ ગમે એટલા મારા અપરાધો હશે ને તો પણ ક્ષમહી આપની ઓર, બધું જ ક્ષમા કરી દે, માફ કરી દઈને આવ મારા ભાઈ, એમ કહીને ચોક્કસ મને બોલાવી લેશે, મને મારો સ્વીકાર કરી લેશે. ભલે મારી માનું આ કપટ છે પણ ભગવાન મને તો ઓળખે છે ને, મારા હૃદયમાં બેઠો છે અને એ મને ઓળખે છે. એટલે પોતાની સન્મુખ આવેલા જ માત્ર સમજીને તરત જ એને મને આવકારી લેશે. ચોક્કસ મારો ભગવાન ઉદાર છે, એવો કંજુસ નથી કે નાની નાની બાબતમાં મને મારી અવહેલના કરે, મને હડધૂત કરે, એવું ક્યારેય નહીં બની શકે. બસ આમ ભગવાનની ઉદારતાનો જ્યાં મનમાં આખો ખ્યાલ આવે અને ભગવાનની ઉદારતાનો સાગર ઘોઘવતો હોય ને, મોજા ઉછળતા હોય અને સામે જવાનું મન થાય, એમ ભરતજી પણ તરત જ એ વાત સમજીને, ભગવાનની ઉદારતાને સમજી લઈને પાછા ઝડપી પગલા મંડાય. ઉતાવળ થઈ જાય, ચાલો જલ્દી પહોંચી જવું, મોડું થશે, જલ્દી ભગવાનના જઈને તરત દર્શન કરી લઉં. આમ તબ પગ પર ઉતાઈલ પાઉ. આમ
ભરત દશા કે અવસર કહીશ, જલ પ્રવાહ જલ અલી ગતિ કહીશ.
ભરતજીને સરખાવવા ક્યાં, એમની ઉપમા ક્યાં આપવી? તુલસીદાસજીને બીજી કવિ તરીકે બધી ઉપમાઓ શોધવા વાર નથી લાગતી. પણ ભરતજીને જયારે નાણવાના હોય માણવાના હોય ત્યારે કયો અલંકાર કઈ ઉપમા આપવી, બહુ સાચીને વાત કરે છે. તે ભરત દશા તે અવસર કેસી, પ્રશ્ન પૂછ્યો છે પાછો. સીધી દશાનું વર્ણન નથી કરી દીધું, કેવી હશે કેવી હોવી જોઈએ. કવિ પણ થોડા દ્વિધામાં છે અને પોતાની જાતને પ્રશ્ન પૂછે છે કે ભરતજીની આ દશાને શું નામ આપવું, કઈ ઉપમા આપવું. ભરત દશા તે અવસર કેસી. હવે જયારે કવિ જેવા કવિને જ પોતાના માયલાને પ્રશ્ન કરવો પડે કે ભગવાનને પ્રશ્ન કરવો પડે કે ભગવાન હું આપના ભાઈ ભરતજીને કઈ ઉપમા આપું, તરત જ પછી કે જલપ્રવાહ છે, વિચારોનો પ્રવાહ છે દરેકના મનમાં, અને વિચારોના પ્રવાહની અંદર ભમર હોય ભમરા હોય એટલે પોતાના વિચારોમાં અટવાયા કરતો. પ્રવાહિત થયેલી નદી હોય ને એમાં ભ્રમર ઉત્પન્ન થાય ત્યારે એ આગળ જાય, પાછો આવે, બાજુમાં હટી જાય, બીજી બાજુએ જાય, એની ચોક્કસ દિશા નક્કી ન કરી શકે. જોનારો કે આ ભમરો કઈ બાજુ જશે, અને એમાં તરનારો પણ એનાથી બચવા પ્રયત્ન કરે આનાથી, નહી તો જો એમાં ફસાઈ ગયો તો બહાર નહીં નીકળે, અંદર ગોળ ગોળ ફર્યા કરશ. એટલે ભરતજીની પણ આ દશા છે કે માના આ કરતૂતના ભમરાની અંદર જો ફસાઈ ગયો તો હું અટવાઈ જઈશ, આગળ પાછળ આજુબાજુમાં હું નહીં આગળ નીકળી શકું. ભરતજીની આ દશાને તુલસીજીએ નદીના અંદરના પ્રવાહમાં ભમરો હોય એ ભમરની ઉપમા આપી દીધી કે નથી આગળ નીકળી શકતા, નથી પાછા જઈ શકતા, નથી પોતાની પોતાનો જે ટેક છે પોતાની એને છોડીને પણ નથી શકતા. એટલે પાણીના ભંવરની માફક આગળ પાછળ આજુબાજુએ એમની વૃત્તિઓ ત્યાં ભમ્યા કરે. હું ભગવાન પાસે જઉં ન જઉં, પહોંચીશ કે નહીં પહોંચીશ, અહીંયા જ રજડી પડીશ, આમાં જ ફસાઈ જઈશ, મારું શું થશે. આમ કરહિત કુતર્ક, આમ અનેક તર્ક વિતર્ક, ભગવાન પાસે પહોંચવું કઈ એમ સહેલું નથી. માણસના પોતાનામાં જ કેટલાક બધા તર્ક વિતર્ક કુતર્ક આવ્યા કરે, રસ્તાની અંદર બીજા અવરો તો જુદા. પ્રભુ સુધી ન પહોંચવા દેવાની બીજા ઘણા કારણો આજુબાજુના પરિસ્થિતિ હશે, પણ મનની અંદરના જે ભમરા છે એ મનના વિચારોના જ ભમરની અંદર માણસ એવો ભમી જાય, એવો ફસાઈ જાય વિચારોમાં જ, પછી એ જે વિચારના ભમર ગમે તેવા પ્રકારના હોય, લોભ ના હોય, મોહ ના હોય, આવેશ ના હોય, આક્રોશ ના હોય, કોઈ પણ માગણી ના હોય, અને એની અંદર ફસાઈ ગયો એટલે ત્યાંથી આગળ ના વધી શકે. જય મહારાજના શરણે આવીએ છીએ. પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્તને પણ આપણે સુંદર માણીએ છીએ. આટલા બધા નજીક આવી ગયા પછી પણ પ્રાર્થનામાં કહીએ કે મહારાજ આજે મારું આ કામ છે, આપ સંભાળી લેજો, મને સફળતા મળે એવા આશીર્વાદ આપો. આ ભમરામાં ફસાઈ ગયા ને એટલે જય મહારાજની જે પરમ ઉચ્ચ સ્થિતિ છે ત્યાં સુધી પહોંચવાની અંદર આ અવરોધ આવીને ઉભો રહ્યો. મહારાજ તો ઈચ્છે છે કે છેક મારું શરણું છેક સુધી આપી દઉં, પણ આપણે આટલો જ કચરો લઈને પાછા ફરવું હોય એમાં જ મહારાજ શું કરે કે કઈક ઘર કામકાજ નો કઈક અટકતો કચરો હોય લઈને મહારાજ ને કહું આપી દે લઈને ઘેર જો. માણસ બધો કચરો જ ભેગો કર્યા કરતો હોય છે, પોતાના મગજમાં વિચારો ના અને ઘરની અંદર કચરો છે. એક અહીંયા નડિયાદના કાકરખંડના હતા, વેદાંતી હતા, મુનિ નિવાસ પામીને બેસતા, પણ અહીંથી ઘેર જાય ને ત્યારે રસ્તામાં તૂટલા ફૂટલા ડબલા હોય કે એવું હોય કે એને વીણતા જાય ચાલતા અને ઘર અગાડી ઢગલો કરેલો. વિચાર કરો, આવો વેદાંતિ માણસ અને એ પોતાના રસ્તામાં આવું જે કઈ પડ્યું હોય દેખે, કઈ કઈ એની દ્રષ્ટિમાં સારું લાગે એટલે ઉપાડીને ઘર અગાડી લઈ જાય, કામનું હોય કે ના કામ લઈ ચાલો. આ માણસ પોતાના જીવનના માર્ગની અંદર પણ ચાલતા ચાલતા ઘણા એવા ખોટા દ્રશ્યો, ઘણા એવા ખોટા વિચારો એ પોતાના ખિસ્સામાં, પોતાના મગજમાં ઘાલતો જ જાય, ઘાલતો જ જાય, ઘેર સુધી નહીં પોતાના જીવન સુધી લઈ જાય. ચાલો આને આને સંગ્રહી રાખો. અરે આ કચરો છે, એવા કચરાને પણ સંગ્રહી રાખવાની કુટેવ આદત પડી હોય. ભગવાન સુધી પહોંચવું એ સહેલું નથી. ભરતજી પણ ચિત્રકૂટના છેક તળેટીમાં આવી પહોંચ્યા છે. ચિત્રકૂટના દર્શન કર્યા છે કે નહીં? એક વાર ચિત્રકૂટની પરિક્રમા કરી આવજો. આખો એક ભાવ માનસનો, રામાયણનો આખો ભાવ હૃદયમાં માનસમાં બેસી જશે બિલકુલ. કેટલો સરસ, કેટલો આનંદ આવે છે. તો ભરતજી પણ છેક ચિત્રકૂટની તળેટી મંદાકિની નદીને પાર કરીને પહોંચ્યા છે. પણ આ માનસિક કુતર્ક હજુ પણ એમને આગળ વધવા દેતો નથી. પ્રભુ સુધી પહોંચવા માટેના આ અવરોધ પોતાના જ મનમાં, પોતાના જ હૃદયની અંદર એટલા બધા છે કે હું પહોંચીશ કે નહીં પહોંચું, કેમ થશે, શું થશે, ભગવાન મારો સ્વીકાર કરશે કે નહીં કરે. આમ અનેક બાબતો મનની અંદર એટલી ઘમાસાણ, જાણે યુદ્ધ ચાલતું હોય અને કોઈ નિર્ણય નિર્ણય શું આવવાનો છે એ પણ ખબર ના પડે. યુદ્ધની અંદર કોણ જીતશે ને કોણ હારશે. આમ સદ અસદ વૃત્તિઓ દરેકના માનસની અંદર રોજ ની રોજ આ યુદ્ધ આ તોફાન ચાલ્યા જ કરતા હોય, ચાલ્યા કરતા હોય. ક્યારે અસદનો વિજય થાય, ક્યારે સદનો વિજય થાય, ક્યારેક આસુરી વૃત્તિ જીતે તો ક્યારે દૈવિક વૃત્તિ પણ જીત પામે છે. આમ જીવનના સંઘર્ષમાં ઈશ્વર સુધી પહોંચવાનો આપણો આ જીવન માર્ગ, આ જીવન યાત્રા એ ભરતજીની માફક પણ અવઢવ સૌના જીવનમાં હોય છે.